તારીખ 10/1/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 154-159 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 82.
સ્વરૂપ રચના એ વીર્યગુણનું કાર્ય છે. સાધક દશામાં પણ દેવગુરુ પ્રત્યે જે પ્રકૃતિઓ ખસીને બહાર જાય છે તો એટલો પુરુષાર્થ ઓછો છે. એટલે અભિપ્રાય વિરુદ્ધ જાય છે એટલે ત્યાં તો એને મચક કહી છે. ખાલી સહેજ ખસી જવાય છે, અસ્થિરતા આવે છે અને મચકતી છે. પુરુષાર્થ એટલો ઓછો હોવાને લીધે દેવગુરુ પ્રત્યેનો વિકલ્પ અસ્થિરતાને લઈને આવે તો એ તો મચક ખાઈ ગયો એમ કહેવાય. અભિપ્રાય એમ હોય કે ના ના, મારે તો આ દેવગુરુની ભક્તિ કરવી છે, મારું ભક્તિ કરતા કરતા મારું કલ્યાણ થઈ જશે, દેવગુરુ મને લાભ કરશે, તો એ તો અનંતાનંદજીનો પ્રસાદ છે. અને એમાં તો અનંત નિર્બળતા છે, થોડી નિર્બળતા નથી પણ એમાં અનંત નિર્બળતા છે, બે જ નિર્બળતા છે. ત્યાં તો જરાય પુરુષાર્થ નથી. અભિપ્રાય હોય તો જરાય પુરુષાર્થ નથી. અભિપ્રાય વિરુદ્ધ હોય તો નિષેધ આવ્યા વિના એમ લેવું. એ તો શાસ્ત્રનો બોલ છે. કડક લાગે, જરા ભાષા કડક લાગે. દૃષ્ટિની તિખાશમાં એવું જ આવે. એટલે તો સુંદરજીએ કહ્યું ને કે દિગંબર આચાર્યના વચનોની તિખાશ જોઈને કઈક રહસ્ય થાય. તિખાશની અંદર શું છે, આવા શબ્દની અંદર તો કેવું થાય એવું રહસ્ય એની અંદર પડ્યું છે. રહસ્ય સૂચક વાત છે. ઘણાને બાળે છે તો અંગમો થાય છે. કડક શબ્દ નહીં વાપરો, મધુર શબ્દ બોલો એમ કે શું છે. કડક શબ્દ નહીં બોલો પણ મધુર શબ્દ બોલો. પાત્રતામાં તો એ મીઠા ને મધુર જ લાગે છે શબ્દ, કેમ કે એમાં રહસ્ય સમજાય છે. સ્વરૂપના આશ્રય કરવાનો
રહસ્ય સમજાય છે.
એટલા માટે
એને
માટે તો મીઠી છે ખરેખર. એને કડવી શાસ્ત્ર મેં મુનિ કે લીએ એસા કહા હૈ કે યદિ અન્ય મુનિ બીમાર હો તો વ્યવ્રત કરના. એવું શાસ્ત્રની અંદર પાઠ આવે, મુનિઓને ઉપદેશીને પણ એવો વાત આવે કે કોઈ મુનિ બીમાર થઈ જાય તો બીજા મુનિઓનો વ્યાવત કરવો, પણ એટલે જંગલમાં અત્યારે જેમ નથી કે શ્રાવક એની વ્યાવત કરવા જાય, જંગલમાં બીમાર પડી જાય, શરીર છે સૂર્યક્રમનો ઉદય આવે, તો બીજા સાધુ એને વ્યાવત કરે એવો ઉપદેશ આવે. વિકલ્પ હોવે તો એસા હોવે ઉસકી બાત હૈ, મુનિ વિકલ્પ દશામાં હોય તો એને એવો વિકલ્પ આવે. અપને મેં એકાગ્ર હો તો પ્રથમ તો વહી કર્તવ્ય, વિકલ્પ કર્તવ્ય. પહેલું નિજ કલ્યાણ કરવા યોગ્ય છે, પરની વાત પછી છે બધી. બીજાને લાભ થાય એવું કાંઈ કરવું, બીજાને લાભ થાય એવું કાંઈ કરવું, બીજાને લાભ થાય એવું કાંઈ કરવું, એ વાત પછી છે. વિકલ્પ કર્તવ્ય પ્રભાવના તો થવી હોય એટલી થાય, થવા યોગ્ય હોય એટલી થાય. ગુરુદેવ ના સમાગમમાં હજારો માણસો આવ્યા, પાત્ર જીવો છે, કામ કરે છે, બધા ક્યાંય સરખું કામ કરે છે. સાંજે ઉપદેશ તો ઘણા સાંજે, કોઈ ઘણો સાંજે, કોઈ ઓછો સાંજે, કોઈ બધું સાંજે, જે કાંઈ થયું પણ પાત્રતા પ્રમાણે કામ થયું. સુગાની જે ઉપદેશ થોડો સાંજ્યો અને કામ વધારે કર્યું, ત્યાં રહેવા વાળાએ ઉપદેશ વર્ષો સુધી સાંજ્યું કામ ન કર્યું, એ બહુ ફેર નીકળે છે. જ્ઞાની ઢીલું મૂકે તો વધારે પ્રભાવ ન થઈ એવી ક્યાં વાત છે. ના એ ક્યાં ઢીલી ચાલે એવું છે. અને બીજી વાત છે કે કિંમત છે ને, પોતે આરાધન કરે એની કિંમત છે કે બહારમાં ધર્મ પ્રભાવ નો મોટો ફેલાવો દેખાય એની કિંમત છે, શેની કિંમત છે, આખરમાં કિંમત છે ને, આ વાત તોડવાની છે. કયું પલ્લું ગમે છે અભિપ્રાયમાં તોડવા જતા, જ્ઞાનમાં કયું પલ્લું ગમે છે, આરાધનાનું કે શુભ ભાવનું? તો શુભ ભાવ છે, પ્રવૃત્તિ તો શુભ ભાવની છે, બાહ્ય પ્રભાવમાં છે. કિંમત કોની, શુભ ભાવની કે શુદ્ધ ભાવની?
શુદ્ધ ભાવની, પોતાની પ્રભાવના.
ગુરુજીનું નામ નથી લીધું પણ શાસન ચલાવવું હોય એને બધું સ્પષ્ટીકરણ આપવું પડે, ખુલાસો કરવો પડે. એને શાસન ચલાવવું હોય એને ખુલાસો કરવો પડે. અમારે કાંઈ શાસન ચલાવવા નથી, પોતાનું તો કાંઈ શાસન ચલાવવાનો વિકલ્પ હતો. અભિપ્રાય ન હોય પણ એ તીર્થંકર દેવ છે એ પ્રકારનો વિકલ્પ આવ્યા વિના લીએ નહીં. એમ બાકી તો જે ભાવે તીર્થંકર પ્રકૃતિ નિંદાય તે પણ ઝેર છે, તું કોણ કહી શકે એ કહી શકે. એમ જ હોય બીજી રીતે એ મર્યાદા હતી. બે વખત વ્યાખ્યાન અને સાંજે ચર્ચા, 24 કલાકમાં 3 જ કલાક આપણે પોતાના જ્ઞાન ધ્યાનમાં સમય ગાળતા, બાકીનો સમય છે એમાં સુગાના માનો કે 9 થી 4 વાગે ઉઠી જતા હાલા પંચારે ઉઠી જતા, 6-7 કલાક સુવાના, જમવાના 1-8 કલાક, 9 કલાક 3 કલાક પ્રભાવના ના અને બીજા 10-12 કલાક પોતાના જ્ઞાન ને એમ મર્યાદિત પ્રવૃત્તિ ધાર્મિક પ્રવૃત્તિ પણ
મર્યાદિત
વેપારી આત્મા નું કલ્યાણ કરવું એ આવે વેપારી સાવધાની ભલે દુકાન લઈ જાય એમ જાણે પંદર દાડા ની નિવૃત્તિ ન લઈએ ગુરુદેવ ઘરને આંગણે પધારે આવે તો 15 દાડા ની નિવૃત્તિ થાય પછી અમને સમજાતું નથી અમને કઈ પ્રાપ્ત થતું નથી પણ ક્યાંથી થાય દુકાન ની પડી છે રૂપિયા ની પડી છે એટલે મંગળવાની પડી તો ક્યાંથી થાય મંગળવાની પૂરતું જ નથી અજંપા નગરી બધી જોઈ આજ પ્રમાણે એવી જ રીતે સવારે બપોર અને રાત્રે ચડતા સવાર બપોર વ્યાખ્યાન ને રાત્રે ચડતા ગમે એ ગામમાં જાય ને મુંબઈ હોય કે ગમે એ જાય
ગુવાહાટીમાં
કોઈ પણ ગામ લાગે અમદાવાદમાં મુંબઈ કલકત્તામાં નાના ગામમાં મોટા ગામમાં ભાવનગરમાં બધે એક જ પદ્ધતિ એ જ ખાવાનો ટાઈમ એ જ આરામનો ટાઈમ એ જ સુવાનો ટાઈમ એ વ્યાખ્યાનનો ટાઈમ બધું એ જ પ્રમાણે ફિક્સ પ્રોગ્રામ એક વાત ગુરુજીનું કહ્યું રોજ મગની દાળ અને દુધિયાનું શાક રોજ ખાવશો નાના છોકરાને રોજ ન ભાવે એ એમ કે કાંઈક બીજું કાંઈક કરો દુર્ગમને મગની દાળ અને દૂધીનું શાક દુર્ગમનું શાક કરાય છે દૂધીનું શાક ગણપોના હેઠેથી એકલું ખાવું તો કુંભી બીજું કાંઈ ખાવાનું એટલે આપણું ધ્યાને શું કરવા રાખીએ કે હા છોકરો એમ કે આ કંઈક બીજું ખવડાવ હોય છે છોકરાને એટલું તો પાછેર કરવાનું એક ધારું બધું જીવન જ એક ધારું આપણે વર્ષો છે
વિચાર કરે કે પ્રભાવ ન કર્યું છે એટલે બપોર નો ટાઈમ નો રાખે સાંજે રાખે પ્રભાવ ન થાય ને
બીજું મૂકવું કે નહીં એટલું એ ઠીક પછી તડકો બહુ પડે છે સાંજનું વ્યાખ્યાન રાખવા આપે જેને ગરજ હોય આવે આ વિષય એવો છે કે જેને ગરજ હોય આવે દેવા દેવાની વાત નથી દેવાની ગરજ હોવી જોઈએ દેનારને ગરજ નથી દેનારને ગરજ હોવી જોઈએ બગડતી જાય છે શિક્ષા નથી સમગ્રમાં તો ગુપ્તનો બંધ થઈ ગયો સ્વાધ્યાય સોસાયટી છે દાદરમાં સોસાયટી છે તો ત્યાં 25 જણા હોય છે ઘરમાં કઈ નથી અમદાવાદ 300 ઘર છે બે મંદિર છે સ્વાધ્યાય નથી સ્વાધ્યાય જ નથી સાંભળતા ન સમજાય પછી શું કરવું, તો ટેપમાં કોઈ વાત ન સમજાય પછી શું કરવું, તો સત્સંગ વગર એની ચર્ચા કેવી રીતે થાય, આનું શું થાય, તમે શું સમજ્યા, મને તો આવું સમજાય છે, કઈ મારી ભૂલ છે, કઈ તમારી ભૂલ છે, કે ઉપયોગ ઉપયોગ રે સાંભળો ઉપયોગ રે સાંભળવામાં ઉપયોગ ન રે. રાજકોટમાં પેલા કેટલા કેટલી સંખ્યા થતી હતી, રાજકોટમાં ક્યાંય સંખ્યા થતી હતી, અંબાદેવી માટે કેટલી સંખ્યા થતી, હોલ ભરાઈ જતો ક્યાંય સંખ્યા બોલી, લોકોને સ્વાધ્યાયને રુચિત કરતી જાય છે. હા પછી કઈ ને કઈ ફસાવાનો ઠેકાણા તો છે, અધિક પુણ્ય વહતો વિષ્ટા કા બડા ઢેર હૈ, લોકોને મહિમા આવે, આ મોટા મંગલા ગાંડા છે, ઘણો પરિવાર છે, ગાડીઓની ધડાધડ છે, બગીચા કર્યા છે, તો ગાંધીજી કહી વિષ્ટાનો ઢેર નથી બડા ઢેર હૈ કહેતા, કુદગળો ફરકા છે બધા. આ વચનમાં જો ત્યારે ગુરુદેવ બહુ પ્રસન્ન થયા હતા આ વાક્યમાં, આપણે પુણ્યને વિષ્ટા તો કહેતા હતા કે, પણ આ બહુ મોટો ઢગલો છે એટલું ઉમેર્યું કે આપણે તો પ્રબોધ વ્યક્ત કરતા હતા, આપણે પુણ્યને વિષ્ટા તો કહેતા હતા કે, આ તો કે વિષ્ટા કા બડા ઢેર રહે કે અધિક પુણ્ય હોય તો વિષ્ટા કા બડા ઢેર રહે, અધિક પુણ્ય નું પોતાથી અધિક પુણ્યમાન હોય એનો જ મહિમા કરે છે ને લોકો, પોતાની રુચિ ને કેવલ જ્ઞાન કે પર્યાય ભી જો ઉપેક્ષણીય હૈ તો ફિર ક્ષોક્ષમ જ્ઞાન કે તો બાત હી ક્યા, અક્ષોક્ષમ નું અભિમાન થઈ જાય છે ને, કારણ કે કેવલ જ્ઞાન ની પર્યાય ની ઉપેક્ષા કરવાની વાત છે, ક્ષોક્ષમ ને તો ક્યાં હમ ઉભવાની વાત છે, સાહિત ભાવ છે ને અક્ષોક્ષમ ભાવ છે એટલો મોટો છે, કેમ કેવલ જ્ઞાન ની પર્યાય ઉપેક્ષણીય છે, નહીં તો પૂર્ણ પવિત્ર પર્યાય છે, પાછળ દ્રષ્ટિનો વિષય નથી, માટે શ્રદ્ધા એને કબૂલતી નથી, માટે આમ વાત છે, શ્રદ્ધા એને કબૂલતી જ નથી, કેવળ જ્ઞાન ને ગણતી નથી શ્રદ્ધા, પછી સૂક્ષ્મ ની પર્યાય સામે ક્યાં જોવાનું, એમાં સ્પષ્ટીકરણ આપ્યું છે. જરા કારણ કે કેવલ જ્ઞાન ની ઉપેક્ષા કરી છે ને, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કિસી ભી પર્યાય કો વિષય નહીં કરતી, કેવળ જ્ઞાન કરતી કિસી ભી, એટલે કેવળ જ્ઞાન સુધીની કોઈ પર્યાય હોય તો પણ દ્રષ્ટિ એનો વિષય કરતી, એને વિષય કરતી નથી. પરમાનંદની પર્યાય હોય તો પણ દ્રષ્ટિ એને વિષય કરતી નથી. તબ છદમસ્ત સાધક કો અપને ક્ષયોક્ષમ જ્ઞાન કે પર્યાય કી પ્રધાનતા કિસી ભી હાલત મેં, અર્થાત જ્ઞાન કી નિર્મલતા વિશાળતા કિતની ભી ક્યો ન હો, ઉસકી મુખ્યતા આની હી નિર્મલતા વધી જાય, જ્ઞાન વિશાળ થઈ જાય, ઘણો ઉઘાડ વધી જાય, નિર્મળતા વધી જાય, સૂક્ષ્મમાં સાધકને પણ એ સદમસ્ત સાધક હોય એ બધા વિશેષતાઓ થાય, લબ્ધિઓ પ્રાપ્ત થવા માંડે, અધિજ્ઞાન પ્રત્યે ઘણપ્રેમ જ્ઞાન પ્રત્યે પણ સાધક અવસ્થા મુખ્યતા આવી જ આપને તો બધી પ્રતિ છે હશે હવે હોય એમાં શું છે કે ત્યાં ધાન સારું ઉગે ત્યાં ખડ તો બાજુમાં થઈ જ જાય ને, હવે જે પાણી ધાનને પાવામાં સરખી રીતે પાણી પવાતું હોય તો સાઈડમાં જમીનમાં તો પાણી થોડું પરસરે એટલે ખડ તો થઈ જ જાય, કે ખડ ખડ શું ખાય, મારા ધાન ખાય કઈ નહીં, મારા ખડ ખાય ખડ અમે જોયા ખડ છે, આપી દો ચીલીને નાખી દો ઢોરને એમ કે હું એના સારું થયું હોય તો એના કોથળા ભરી લઈએ, ખડ થયું કે ખડના ઢગલા થયા છે નાખી દો, નિરમ નાખી દો, કયોને ખવડાવી દો, છોકરાને ખવડાવી દો, નાખી દો બહાર એમ કે એવું છે. સુખ એ નથી, સુખ ની ગંધે નથી, સુખ નો પડછાયો પણ એને પડતો તો એ આત્માની મસ્તી જુદી ચીજ છે. 680 માં લખી દીધું કે જેમ પહેલા તો મોક્ષની ઈચ્છા હતી, ગયા પહેલા તો મોક્ષની ઈચ્છાથી પ્રવેશ કર્યો મોક્ષ થઈને, પણ જ્યાં અભેદ સ્વરૂપમાં નિવાસ કર્યો, જેના તારા અભેદ સ્વરૂપમાં જ્યાં નિવાસ કર્યો ત્યાં હવે મોક્ષની ઈચ્છા રહી નથી. મોક્ષની ઈચ્છા નથી રહી તો પછી હવે અમારે તો કઈ લેવા દેવાની કડાક નથી રહી, તો શું આપે તમને કઈ, અમારે કઈ જોઈતું નથી, હવે કઈ અમારે જોઈએ એ વાત વિશે રહેતી નથી, પૂર્ણ સ્વરૂપમાં કૃતકૃત ભાવમાં કઈ જોઈતું નથી, કઈ કરવું નથી. દુનિયાની મોક્ષ કર્યાની જેને પડી ન હોય અને દુનિયાની શું પડી હોય કે કઈ સમાન નથી, તથા નુકસાનની વાત છે એવી મસ્તી ઉપરે નિધાન અંદર થી નીકળ્યું ને, આત્મામાં નિધાન જોયું, નિજમાં નિધાન જોયું, ક્યાંય પાર આવે નહીં, નજર દોડાવે જ્ઞાન લંબાવે તો ક્યાંય પાર આવે નહીં, ઘરમાં એ શક્તિ નો પાર આવે, એક એક શક્તિ ના સામર્થ નો પાર આવે. જગત સાવ સહનાનું થાય તો અમારે 3 વર્ષ છે. આમાં ચર્ચા કરે ને બહારની રૂચિ વાળા, ઓલાભાઈ બહુ કમાઈ ગયા હો, અને આટલા પૈસા થઈ ગયા, અને આટલા પૈસા થઈ ગયા, અને કઈ આટલા પૈસા થઈ ગયા, અને તો આમ થઈ ગયું, અને તો આમ થઈ ગયું. આ કે આખું જગત સહનાનું થાય ને તો અમારે તો તણખલા નહીં ચોલે છે. તણખલા સામું જોતા નથી, એમ કોઈની સામું જોતા નથી. જાઓ અપેક્ષા હોય એને એ બધી દીનતા છે, જેને અપેક્ષા નથી એને એને મસ્તીમાં પડ્યા છે. બાદશાહ થઈ ગયા એ બધા શું બાદશાહ થઈ ગયા. કોઈ ભી કથન સમજને કે લીએ યદિ વક્તા કે અભિપ્રાય કો છોડકર અર્થ કરને જાયેગા તો અર્થ ગલત હી હોગા. કે શાસ્ત્રનું કોઈ કથન હોય કે કોઈ જ્ઞાનીનું કોઈ પણ કથન હોય એનો પહેલા અભિપ્રાય સમજને કે તો એનો કહેવાનો જે છે અથવા ભાવાર છે તેનો આશય છે એ પકડી શકાશે. અભિપ્રાય છોડીને કઈ પણ અર્થ કરવા જશો તો બધું ભૂલ સ્વાદ અભિપ્રાય સમજી લો. જ્ઞાનીને શાસ્ત્રમાં ભૂલ નથી થતી એનું શું કારણ? કે શાસ્ત્રકારનો અભિપ્રાય સમજે છે, શાસ્ત્રકારનો અભિપ્રાય સમજે છે. એનું તો માર્ગદર્શન આપ્યું છે એટલી જાય કે કોઈ પણ જ્ઞાનીના વચનને આત્માર્થે ઘટિત કરવા, લૌકિક અર્થમાં એનું અર્થઘટન કરવું નહીં. એનો અર્થ શું કે એ બધું આત્માર્થે જ કહેતા હોય છે, એ લૌકિક અર્થમાં કહેતા નથી હોતા. માટે બીજી રીતે એનું અર્થઘટન કરવું જ સીધું વાત. સોનાનો ભાવ નથી પૂછતા, ભાવ પૂછે સ્વભાવ પૂછે. પ્રશ્ન એક વાર પૂછ્યો, જમીન વધારે કે પાણી વધારે પૂછ્યું ઉપર? શું પૂછ્યું? ભૂગોળનો પ્રશ્ન જેને કહેવાય. પૃથ્વી ઉપર જમીન વધારે છે કે પાણી વધારે છે? ત્યારે ભૂગોળ જાણતા તો એ બધા એમ કીધું સાહેબ પાણી વધારે છે. આટલાન્ટિક મહાસમુદ્ર અને પેસિફિક મહાસમુદ્ર, પછી અરબી સમુદ્ર, આ બધા જે સમુદ્રનો સરવાળો કરો, કાળા સમુદ્ર બધા, જમીનનો એરિયા થોડો છે અને પાણીનો એરિયા વધારે છે. ગુરુદેવે પ્રશ્ન કર્યો, પાણી નીચે તો જમીન છે ને? કે આવી ચર્ચામાં શું હોય? આ તો ભૂગોળમાં ચર્ચા થઈ છે. ગુરુદેવ ભૂગોળની ચર્ચા કરવા આપણે આવી ચર્ચા કરે છે? તો જુઓ, એ સમુદ્રને પણ નીચે જમીનનું તળિયું છે, આ સ્વભાવને તળિયું નથી એમ કેવું છે. અપરિમિત સ્વભાવ, બેહદ સ્વભાવ, જ્ઞાનનો સમુદ્ર છે, આનંદનો સમુદ્ર છે, એને તળિયું નથી નીચે. કે ત્યાં નીચે તળિયું આવતું જ નથી, કે ઊંડે ગમે એટલે જાય નહીં, કે જ્ઞાન તળિયું જ દેખાતું નથી. ક્યાંથી ક્યાં લઈ ગયા વાતને એમ છે. કોઈ બી કથનને સમજવા માટે એને વક્તાના અભિપ્રાયને સમજવો, પહેલા અભિપ્રાયને પકડવો. અને આ વિજ્ઞાન જ એવું છે, આત્માના વિજ્ઞાન એવું છે કે એ વિજ્ઞાનનો થોડો પણ અભ્યાસ થાય તો ગમે ત્યારે પણ સામા માણસનો પહેલા અભિપ્રાય સમજવાનો પ્રયત્ન થાય, એની વાત સમજવાનો નહીં. આ ગમે આ વાત બોલે છે એમ નહીં, આવી વાત બોલે છે એમ નહીં, કયા અભિપ્રાયથી બોલે છે એ પકડે, એના ઉપર એની કિંમત કરે. સામાન્ય ઉપર છેલ્લે એક તો મને પણ થાય છે, નાનો સાહેબ આમ બોલતા હતા, બહુ સારું બોલતા હતા, તમારું ઘણું આમ બોલ્યા, આમ આમ બોલ્યા, એમની એનો અભિપ્રાય શું છે એ પકડવાની અંદર, એના ઉપર એનું અર્થઘટન છે તો સાચી કિંમત નહીં તો ભૂલ થઈ જશે સમજવામાં. હા, વિદ્વાનોને અર્થઘટનમાં જો ઝઘડા થાય છે, તકરાર થાય છે, આને આમ અર્થ થવો જોઈએ, નાનો આમ થવું જોઈએ, નાનો અભિપ્રાય શું છે, ત્યાં કહેનારનો અભિપ્રાય શું છે, આમ બોલાય કે ન બોલાય, આવું કરે. એસા પહેલે પકાવ ના ધ્રુવ વસ્તુ છે, શરીર પૂર્ણ છે એમાં શું કરવાનું છે, કૃતકૃત્યમાં શું કરવાનું છે, લોકો બધી ઝઘડો ક્યાં કરે છે, શુભરાગ નો ઉડાડો છો, શુભરાગ કરવા જેવો નથી, પૂજા ન કરવી, ભક્તિ ન કરવી, દાન ન દેવું, પ્રાણ ન કરવું, શાસ્ત્ર ન વાંચવું, વ્યક્તિગત રીતે લઈએ તો એમનો દ્રષ્ટાંત એવો છે ગુરુદેવના અનુયાયીઓમાં કે એનો કોઈ જોડે જોતો જડે એવું નથી, બીજું બીજી વ્યક્તિ એવી નીકળે એવું નથી, એવી વાત છે. એક વ્યાખ્યાન માટે અને ઓછામાં ઓછા પરિચય પછી કેટલી વાતો કાઢે છે, પરિચય ઘણો ઓછો, દર વર્ષે એકવાર છેલ્લા 5 વર્ષ આવ્યા, પછી તો 14 વર્ષમાં 5-7 વર્ષો 2-3 વાર વાત તો કોઈ નહીં થતો, ગુરુદેવ એમની સાથે નથી કરી, એમણે ગુરુદેવ સાથે નથી કરી, વાત તો કરી જ નથી, આગા જ રહ્યા છે, હૃદયના જ રહ્યા છે, તો પરિચય કેટલો ઓછો અને કેટલું કાઢ્યું છે. નહીં નહીં વાતનું નહીં, એક વખત ભાવના ગુરુદેવની આહારને આ ગુલાબજાને લીધે એમને તો બહુ કઈ એવું હુજે નહીં, રોકાણ હતો તો આ વખતે તમારી ભાવના કહેવાય નહીં હતી, ઠીક છે, આ તો કાંઈ સરળ પ્રકૃતિના હતા, એટલે ઠીક જેમ કરો એમ કે ના તો કઈ પાડ નહીં, સાંજની ભાવના હતી ચંદુભાઈ, એ સાંજે પછી આ તો જમીને પછી એમને કીધેલું શીખડાવેલું કે પછી પીરસીને વ્યાજ નો આવતા કે સાંજે ગુરુદેવ આટા મારે છે, ત્યારે આટા મારજો છે, વાતચીતનો પ્રસંગ રહેશે, હું સાથે મને સાથે રાખે છે, જમીન આટા મારતા હતા, ક્યાં બોલે જ નહીં, મૂંગા મૂંગા હાલે દૂર કરું, કઈક બધું ધાર્મિક અખબારમાં બધું આવે ને ચર્ચાઓ બધી, બધું કઈક કાઢે વાત પોતે, તમારું આમ લખે છે, નામ લખે છે, નામ લખે છે, આ કઈ જવાબ દે નહીં, એટલે પછી પૂછ્યું તમને ખબર છે આ બધું કે, એટલે આ એક એક વાક્ય બોલ્યા, મેં અખબાર નહીં કરતા કે તું કઈ જવાબ આ બોલે નહીં, ગુરુદેવ બોલે જ હતા, આ કઈ બોલે નહીં પોતે, હું બધું પૂછું કે તમને આ બધી ખબર છે કે વાત કરીએ છીએ, તમને ખબર છે કે, તો મેં અખબાર નહીં કરતા કે તમને ખબર વાંચતો નથી, મને કેમ ખબર હોય કે
હે
સાહેબ રહ્યા છે, આપણે જૈન મિત્ર, જૈન સંદેશ, જૈન જે બધા આવે ને એના એમાંથી ઘણી વાત કરતા હતા. ગુરુદેવ અમે આપણા બાજુમાં હાલતા હતા, બધા હાલતા હતા, કઈ વાત કાઢી પણ કઈ બોલે નહીં. કઈ ગુરુદેવ જરાક પૂછો, હાલતા હાલતા તમને ખબર છે કે આ બધું કે તમે અખબાર નહીં પડતા કે બસ એટલું એક વાક્ય બોલ્યા, બાકી બોલ્યા નથી કોઈ દીધું. ગુરુદેવ વાતચીત નહીં, કોઈ પ્રસંગ નહીં, ખરું છે એટલું કહી દીધું. કાકડ વાંચો તો ખબર પડે કેટલી ભક્તિ છે. ચર્ચામાં કીધું છે મેરે લીએ તો અનંત તીર્થંકર સાહેબ એ જે કે ભક્તિ ઓવર બાઉન્ડ છે, કેટલી એને બાઉન્ડ્રી નથી, એટલે હદ નથી એટલી ભક્તિ અનંત તીર્થંકર થી હજી જા. ભક્તિ બહારની ચેષ્ટાથી દેખાય કાંઈ, બહાર કઈ દેખાવ કરે તો ભક્તિ, દેખાવ કરવામાં માનતા જ નહીં કે દેખાવ થવો જ ન જોઈએ આપણે, દેખાવ થાય તો કોઈ પકડે ને, દેખાવ જ ન થવા દે એવા ગુપ્ત રીતે
વાત બનાવીને મૂકવું મને ફાવે
નહીં, ફાવે નહીં, કાંઈ દેખાવ જ ન થવો જોઈએ.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવાનો જાયા હો જાયા હો.